प्रवचन नंबर 306 तारीख 9/5/91 48 मिनिट समयसार गाथा 31
31મી ગાથામાં વિષય એવો છે કે જેવી રીતે આત્મા પોતે શુદ્ધ બુદ્ધ સ્વભાવથી શુદ્ધ છે ત્રિકાળ અને સ્વભાવને ભૂલીને અનાદિકાળથી પરના લક્ષે જે રાગ અને દ્વેષને મોહ થાય છે એવા આશ્રવ તત્વો અને જીવ તત્વોને એક માનતો આવે છે એની એક ભેદ જ્ઞાનની ગાથાઓ આવે છે. આત્માને આશ્રવ એક ભિન્ન ભિન્ન તત્વ છે, એ તો પ્રગટ આશ્રવ છે જગતને. રાગ દ્વેષને મોહ એ તો પ્રગટપણે આશ્રવપણે પણ સ્વીકારી લીધે છે, એમાં બહુ એને મહેનત પડતી નથી. કેમ કે રાગ આંધળો છે, એનામાં જાણવાની ક્રિયા નથી, એ આકુળતાજન્ય છે, જળ અચેતન છે, એ તો એક પ્રસિદ્ધ આશ્રવ તત્વ છે, પ્રસિદ્ધ. પણ એ જગતને અપ્રસિદ્ધ ગુપ્ત આશ્રવ છે, તેનાથી જગતના જીવો અજાણ છે. એમ જ્યારે કુંકુંદ આચાર્ય ભગવાનને પાઈશું ત્યારે દેવોશ્રીએ આ 31મી ગાથા લખી છે. ઇન્દ્રિય જ્ઞાન પણ આશ્રવ છે, બંધનું કારણ છે, ઉપયોગ બંધનું કારણ નથી, સદુપયોગ બંધનું કારણ નથી. પણ ઇન્દ્રિય જ્ઞાન જે પરાશ્રય છે, એકાંત પરની પ્રસિદ્ધિ કરે છે અને સ્વભાવને તિરોભૂત કરે છે. એવું જે ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય એ પણ આશ્રવ તત્વમાં આવે છે, એ ભાવ કર્મમાં આવે છે. સામાન્ય રીતે એમ આવે કે આ શુદ્ધાત્મા છે તે ભાવ કર્મ દ્રવ્ય કર્મનો કર્મથી રહીત છે, એટલે ફટ નજર અહીંયા જાય છે ભાવ કર્મ એટલે રાગ. પણ ભાવ કર્મના બે પેટાભેદ છે, બે પ્રકારના વિકલ્પ છે. એક ખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન એ વિકલ્પ છે અને રાગ પણ વિકલ્પ છે. પણ રાગથી આત્મા જુદો છે એ વાત શાસ્ત્રમાં પણ ઠેક ઠેકાણે બહુ પ્રકારે બધા શાસ્ત્રોમાં આવે છે. પણ ખંડ જ્ઞાન જે પરાલંબી જ્ઞાન છે, દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જે પ્રવૃત્તિ કરે છે, એવો નૈમિત્તિક વિભાવ ભાવ ઇન્દ્રિય જ્ઞાન, દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જે જ્ઞાન પ્રવૃત્તિ કરે છે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, અથવા તે પરજ્ઞી છે. પણ એમાં જ્ઞાનની ભ્રાંતિ થઈ ગઈ છે. રાગથી તો પુનપાપના પરિણામથી તો ભેદ જ્ઞાન થવું એક અપેક્ષાએ સહેલું પણ છે. પણ આ ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન એનાથી આત્મા ભિન્ન છે, આત્માથી ખંડ જ્ઞાન સર્વથા ભિન્ન છે, પરસ્પર ભિન્નતા છે, એની એકતા નથી. બહારના જ્ઞાનની વાત, ભણતરની વાત એ તો જવા દો, એ તો પ્યોર અજ્ઞાન છે. પણ અહીંયા તો એનાથી આગળ વધીને એક વાત ગુપ્ત એ જગતને ખ્યાલ નથી આવતો કે આ જ્ઞાન નથી, એને જ્ઞાન માને છે. જે છે એમ ન માનવું અને નથી એમ માનવું એનું નામ ભૂલ છે. આ શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી પ્રભુ, આત્મજ્ઞાન તે જ્ઞાન છે. એવી એક ભૂલ રહી જતી હતી અને જગતના જીવો તીર્થંકરના દેહને જાણીને એની સ્તુતિ કરીને સંતોષ પામતા હતા. દેહને જાણીને કેમ કે ચક્ષુ ઇન્દ્રિય વડે તીર્થંકર ભગવાનનો દેહ જણાય. ચક્ષુ ઇન્દ્રિય આંખ છે ને, આંખ પ્રભુભાઈ આંખ વડે ભૂતગલની પર્યાય જણાય, દેહ જણાય. પણ દેહ દેવળમાં રહેલો ભગવાન એનો આત્મા એ કઈ ચક્ષુ ઇન્દ્રિય વડે ન જણાય. એવી રીતે ચક્ષુ ઇન્દ્રિય વડે આ દેહ જણાય, પણ ચક્ષુ ઇન્દ્રિય વડે અંદરનો પરમાત્મા એ જણાય નહીં. એ અહીંયા પેલા દ્રવ્ય ઇન્દ્રિયથી ભેદજ્ઞાન કરાવે છે, પછી ભાવ ઇન્દ્રિયથી ભેદજ્ઞાન, અને પછી ભાવ ઇન્દ્રિયના જે વિષયો છે આખું વિશ્વ એનાથી ભેદજ્ઞાન કરાવશે. એની એકતા તૂટી જશે, ઇન્દ્રિય જ્ઞાન રહી જશે, એની એકતા તૂટી જશે, નવું એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જશે. અને અલ્પકાળમાં એ શ્રેણી માનતા ઇન્દ્રિય જ્ઞાનનો અભાવથી કેવળ જ્ઞાન થઈ જશે. એવી અપૂર્વ વાત શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્રમાં આવી છે. એ શાંતિથી એને સાંભળવું જોઈએ, એને પક્ષ છોડી દેવો જોઈએ. આ ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન છે, એ પક્ષ એને છોડવો પડશે જો એને સમ્યક દર્શન પ્રગટ કરવું હશે તો. આ સમ્યક દર્શનની ગાથા છે. ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાય છે, મિથ્યા તો જીતાઈ જાય છે, અને સમ્યક દર્શન પ્રગટ થાય છે, નિર્મોહ દશા. ઘણી ઊંચી ગાથા છે. એ પરાલંબી જ્ઞાન તે જ્ઞાન નથી. દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જે જ્ઞાન પ્રવર્તે છે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન કહો, ભાવ ઇન્દ્રિય કહો, ખંડ જ્ઞાન કહો, એ જ્ઞાન નથી. જે પોતાના શુદ્ધ આત્માને તિરુભૂત કરીને પ્રગટ થાય એ ઇન્દ્રિય જ્ઞાન તો ઘાતક છે, બાધક છે, પણ સાધક નથી. આત્માને સાધી શકતો નથી. આ વાતની ઘણી ઘણે ઠેકાણે આના ઉલ્લેખો છે, છૂટા છવાયા, પણ છૂટા છવાયા ઉલ્લેખો છે. એમાં આજથી 200 વર્ષ પહેલા જયપુરમાં પ્રોટોમલ સાહેબ થઈ ગયા, તેઓ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકની રચના કરી છે. શાસ્ત્ર અધૂરું રહી ગયું, 8 અધિકાર તો પ્રસ્તાવનામાં ગયા, 9મા અધિકારથી હજી શાસ્ત્રની શરૂઆત કરી, ત્યાં આયુષ પૂરું થઈ ગયું. આપણા એ પ્રકારના પુણ્યના યોગ ઓછા, નહીતર એ શાસ્ત્ર પૂરું થઈ ગયું હોત તો કંઈ ની કંઈ અપૂરો વાત આવત બહાર. એ શાસ્ત્રમાં જ્ઞાની હતા, ધર્માત્મા હતા. એ શાસ્ત્રમાં એક વાત તેઓ શ્રી એમ કરી કે ઇન્દ્રિય જ્ઞાન એટલે 5 ઇન્દ્રિય ને 6ઠું મન, એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે. મન છે એ જ્ઞાન નથી, ભાવમન છે તે જ્ઞાન નથી, આત્મજ્ઞાન તે જ્ઞાન છે. જે જ્ઞાનમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય એને નિશ્ચય જ્ઞાન કહેવાય. જે ઉપયોગમાં પરોક્ષ અનુભવ થાય તે વ્યવહાર જ્ઞાન છે, જ્ઞાન છે. પણ ઇન્દ્રિય જ્ઞાન તો બહિર્મુખ જ્ઞાન છે, એ તો એકાંત પરની પ્રસ્થિતિ કરે છે. ટોડરલ સાહેબ લખે છે કે ઇન્દ્રિય જ્ઞાન અમૂર્તિક આત્માને તો જાણતું નથી, એનો વિષય નથી, અને જેને જાણે છે એમાં મમત્વ કર્યા વિના રહેતું નથી. મોહ કરે, રાગ કરે, દ્વેષ કરે, અને એમ માને કે હું પરને જાણું છું તો ઇન્દ્રિય જ્ઞાનની સાથે એકત્વ રૂપી મિથ્યાત્વનો દોષ લાગે છે. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન જાણે તો જાણો પરને, પણ એ ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણતો નથી. પરને જાણવાનું સાધન ઇન્દ્રિય જ્ઞાન નથી. સ્વને તો જાણી ન શકે ઇન્દ્રિય જ્ઞાન, પણ સમયસાર શાસ્ત્રમાં એક વાત અપૂર્વ એવી આવી છે કે આત્મામાં સૂક્ષ્મ ભાવનો અભાવ હોવાથી ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા રસને જાણતો નથી, એ કાન વડે સાંભળતો નથી, બેરો છે આત્મા. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય પરમાત્મા બહિર્મુખ એવી ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવાનું કામ કરે એને આત્મા કહેતા નથી, એવી અપૂર્વ એક ગુપ્ત વાત, ભેદ જ્ઞાનની ગુપ્ત વાત આમાં છે. એ આપણે સવારે થોડી વાત થઈ હતી, વિશેષ અત્યારે ચાલે છે. જો અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે અનાદિ કાળથી આત્મા અજ્ઞાની છે, પહેલા જ્ઞાની હતો અને પછી અજ્ઞાની થયો એમ છે નહીં. અનાદિ કાળથી અજ્ઞાની કેમ થયો? કે કર્મના ઉદયથી? કે ના, પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને ભૂલીને હું પરને જાણું છું એવી જે મિથ્યા માન્યતા, એમાંથી ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ ચૂક્યો. એ અનાદિનો છે ઇન્દ્રિય જ્ઞાન, અને અમર્યાદરૂપ બંધ પર્યાય જળ કર્મનો સંબંધ, આઠ પ્રકારના જળ કર્મનો સંબંધ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની, આયુ, નામ, ગોત્રને, અંતરાયની 148 કર્મની પ્રકૃતિ, ખાતીને અઘાતી બે ભાગીના છે. એવી જ કર્મની પ્રકૃતિનો બંધ એ ક્ષેત્ર આવતા બંધ થયો છે. અજ્ઞાનીના આત્માની સાથે આવો વ્યવહાર બંધ છે. નિશ્ચય બંધ હોય તો બંધનો અભાવ થઈ શકે? વ્યવહાર બંધ છે એટલે એનું લક્ષ છોડી અબંધ સ્વભાવનો અનુભવ થઈ શકે છે, અને અલ્પકાળમાં વ્યવહાર બંધ હોવાથી એનો અભાવ થઈને સિદ્ધ પરમાત્મા થઈ જાય. નિશ્ચય બંધ હોય તો છૂટે નહીં ને. વ્યવહાર બંધ છે જુદાપણું બતાવે છે. વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચય નહીં સ્વભાવનું ભાન કરાવે છે. બેમાં મોટો ફેર છે. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંમાં મોટો તફાવત છે. વ્યવહાર નહીંનું સંયોગનું જ્ઞાન કરાવે, પણ સ્વભાવનું ભાન કરાવવાની તાકાત એનામાં, અને નિશ્ચય નહીં જેવો આત્માનો સ્વભાવ છે એવું ભાન કરાવે છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં બે વાક્ય બહુ સુંદર આવ્યા છે. નિશ્ચય નહીં વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું નિરૂપણ કરે છે, તેથી તે સત્યાર છે, ભૂતાર્પણ છે, અને એના ઉપર દ્રષ્ટિ રાખનાર જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. એનું સિદ્ધાંત કરવા યોગ્ય છે. અને વ્યવહારનીના જેટલા કથન હોય અસત્યાર્થ ભૂતાર્થ છે એમ જાણી એનું સિદ્ધાંત છોડવા યોગ્ય છે. અહીંયા કહે છે કે કર્મનો સંબંધ વ્યવહાર નહીં છે, એટલે એ છૂટી જાય છે. એટલે ખરેખર અત્યારે જ છૂટો છે. નિશ્ચય ની દ્રવ્ય દ્રષ્ટિથી જોતા એ આત્મા કર્મના બંધથી બંધાણો નથી, અબદ્ધ છે. પણ પર્યાય દ્રષ્ટિથી આ બાજુ જોતા અનાદિકાળનું અજ્ઞાન હતું એનું નિમિત્ત પામીને આત્મા કર્મના બંધમાં નિમિત્ત થતો નથી. આત્મા ઉપાદાનપણે જળ કર્મને કરતો નથી, બાંધતો નથી, અને નિમિત્તપણે પણ એને માનતો નથી. એમાં ઉપાદાન કારણનો પણ અભાવ અને નિમિત્ત કારણનો પણ આ પરમાત્મામાં હો. એક આત્માના બે પડખા છે, એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું. વિશેષ પડખામાં દોષ થયો છે અનાદિથી, તે દોષનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાય છે. પણ બંધમાં એક અંશ નિમિત્ત છે, બીજો અંશ બંધમાં નિમિત્ત કારણ ત્રિકાળ થતો નથી. જો એ નિમિત્ત થાય તો નિત્ય કરતાપણાનો દોષ આવી જાય અને કોઈ કાળે કોઈને સમ્યક દર્શન પણ ન થાય તો સિદ્ધ તો ક્યાંથી થાય? અમર્યાદરૂપ બંધ પર્યાય જળ કર્મનો બંધ થયો છે. સત્તામાં કર્મ છે અને સત્તામાં રહેલા કર્મ ઉદયમાં પણ આવે છે. ઉદયમાં ક્યાં આવતા હોય છે? એની સત્તામાં આવે છે ઉદય. આત્માની સત્તામાં એનો ઉદય નથી. આત્માની સત્તામાં પરિણામનો ઉદય છે, કર્મની સત્તામાં એના અનુભાગનો ઉદય અહીંયા છે. બે જુદી જુદી વસ્તુ છે. એ બંધ પર્યાયના વશે પોતાના સ્વભાવને ભૂલીને પરનું લક્ષ કરવા જાય છે સ્વતંત્રપણે. કર્મ એમ કહેતું નથી કે તું મારી સામે જો ને મારામાં જોડાઈ જાય, એમ જળ કર્મ આંધળા કે તું. અને આત્મા પોતાના સ્વભાવને છોડીને એને જાણવા પણ જતો, આવો સ્વભાવ હોવા છતાં પણ સ્વભાવને ભૂલીને અનાદિકાળથી જીવ કર્મના સંગમાં પડ્યો છે. અપૂર્વ ગાથા છે, આખું સમયસાર અપૂર્વ છે. ભાવો બ્રહ્માંડના ભર્યા છે. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. કે છે કે સ્વભાવને ભૂલીને કર્મના વશે જાય છે, લક્ષ કરે છે. અહીંયા લક્ષ કરવું જોઈએ જ્ઞાનાનંદ પરમાત્માનું. સ્વનું લક્ષ ભૂલીને પરનું લક્ષ કરવા જાય છે. કર્મ કહેતા નથી કે મારી સામે જો, અને આત્માનો સ્વભાવ આત્માને છોડીને એને જાણવા જાય એવો આત્માનો સ્વભાવ નથી. પણ બે પ્રકારના સ્વભાવને ભૂલીને પોતાને ભૂલીને પરનું લક્ષ કરવા જાય છે. કર્મમાં જોડાય છે પણ નથી, આત્મા એનું લક્ષ કરતો નથી. પરાશ્રિત પરણતિ લક્ષ કરે છે. રાગ અને આત્મા સ્વભાવથી ભિન્ન ભિન્ન છે. રાગ જોડાય છે તેથી આત્મા પણ એમાં જોડાઈ ગયો એમ છે નહીં. પણ ઉપચારથી એમ કહેવાય કે આત્મા પરનું લક્ષ કરે છે. એ રાગ ઉપર આત્માનો આરોપ આપીને કથન કરે છે, વ્યવહારની અનિતા કથન કરે છે. એના વશે જેમાં સમસ્ત સ્વપ્નનો વિભાગ અસ્ત થઈ ગયો છે, આ દ્રવ્ય ઇન્દ્રિયની વાત ચાલે છે. જેમાં આ સ્વ છે ચૈતન્ય પરમાત્મા અને આ દ્રવ્ય ઇન્દ્રિય છે જળ છે, એ બેની જુદાઈ હોવા છતાં સ્વભાવથી ભિન્નતા છે. એની સ્વભાવથી ભિન્ન ભિન્ન બે તત્વ છે. એ બે તત્વ ભિન્ન હોવા છતાં પણ એનું જ્ઞાન ભીડાઈ ગયું છે, એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે એમાં. એટલે સ્વપરનો વિભાગ જુદાઈ હોવા છતાં જુદાઈ દેખાતી નથી, એને વિભાગ અસ્ત થઈ ગયો કહેવામાં આવે છે. અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ એટલે જુદાઈ દેખાતી નથી. આ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય જળ. આંખ છે ને એ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. આ નાક છે ને એ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. જીભ દ્રવ્ય ઇન્દ્રિય, આ પણ દ્રવ્ય ઇન્દ્રિય. અને એક અહીંયા દ્રવ્ય મન છે, એ પણ દ્રવ્ય ઇન્દ્રિય છે. આથી દ્રવ્ય ઇન્દ્રિયની વાત ચાલે છે. આત્મા કર્ણ ઇન્દ્રિય વડે સાંભળતો નથી, આત્મા કર્ણ ઇન્દ્રિયો વડે જે ગ્રહાયેલા શબ્દો એનો જાણનારો નથી, એ તો જાણનારને જાણે એવો એનો સ્વભાવ છે. કર્ણ ઇન્દ્રિયથી જુદો આત્મા છે. આ શરીર પરિણામને પ્રાપ્ત એટલે એનો સ્પેર પાર્ટ છે. આખું શરીર છે ને હવે એનો એક ભાગ છે, ભાગ. એવી શરીર પરિણામને પ્રાપ્ત આત્માના પરિણામને પ્રાપ્ત નથી દ્રવ્ય ઇન્દ્રિય, એ જળ પરિણામને પ્રાપ્ત એનો સ્પેર પાર્ટ છે. જ્ઞાન છે એ આત્માનો એક ભાગ છે અને દ્રવ્ય ઇન્દ્રિય છે એક શરીરનો ભાગ છે. દ્રવ્ય ઇન્દ્રિય આ બાહ્ય પદાર્થનો એક ભાગ નથી, આ એક શરીરનો સ્પેર પાર્ટ છે. બાહ્ય પદાર્થથી તો દ્રવ્ય ઇન્દ્રિય તદ્દન ભિન્ન છે. એમાં દ્રવ્ય ઇન્દ્રિય ક્યાં છે? આ કાન યા બહાર છે તમારો? કાન તો અહીંયા ચોટેલો છે, આંખ અહીંયા છે. એ શરીર પરિણામને પ્રાપ્ત એક ભાગ છે એનો. શરીરને હંસી અંશી કહીએ ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય એક એક છે. દ્રવ્ય ઇન્દ્રિય એને અંશ કહેવાય. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો બહુવચન છે, એક ઇન્દ્રિય નહીં, ઇન્દ્રિયો આ પાંચ ઇન્દ્રિય, છઠ્ઠું મન. આ તો દેખાય છે પણ એક મનોવર્ગના નામના રક્ષણ છે, એનું બનેલું એક દ્રવ્ય મન છે. આ તો આહાર વર્ગનાથી બનેલું છે પણ અંદરમાં આઠ પાંખરીથી ખુલેલું જેમ કમળ હોય ને એમ અહીંયા દ્રવ્ય મન છે, અહીંયા દ્રવ્ય મન છે. લોકો કહે છે અહીંથી વિચાર આવ્યો, અહીંથી વિચાર આવ્યો, અહીંથી નથી આવતો, અહીંથી આવે. દ્રવ્ય મનનું અવલંબન ભાવમન કરે છે. ભાવશુદ્ધ જ્ઞાન એનું અવલંબન લેતું ભાવશુદ્ધ જ્ઞાન ને તો આત્માનું અવલંબન છે, જ્ઞાન ને તો આત્માનું અવલંબન છે અને ભાવ મન ને દ્રવ્ય મનનું અવલંબન છે. દ્રવ્ય મન છે, નિમિત્ત છે અને એનું અવલંબન લઈને જે વિચાર ઉત્પન્ન થાય છે, નયોના વિકલ્પ, એ નૈમિતિક વિભાવ ભાવ છે. એને નૈમિતિ કહેવાય. દ્રવ્ય ઇન્દ્રિયની સાપેક્ષતાથી એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. પણ એ ઇન્દ્રિય જ્ઞાન સાપેક્ષા ન છોડી જો, એને નિરપેક્ષ જો, તો એ ભાવ ઇન્દ્રિય છે, એ અશુદ્ધ ઉપાદાન છે, નૈમિતિક નથી. નિમિત્તની અપેક્ષા એ નૈમિતિક, નિમિત્તથી નિરપેક્ષ સત એક સમયની પર્યાય જોતો એનું નામ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે, ભાવ ઇન્દ્રિયનું નામ. ભાવ ઇન્દ્રિય પણ કહેવાય ને દ્રવ્ય ઇન્દ્રિય પણ. દ્રવ્ય ઇન્દ્રિય એટલા માટે કે દ્રવ્યનું અવલંબન લે છે માટે એને દ્રવ્ય ઇન્દ્રિય કહ્યું. ભાવ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિયથી પણ નિરપેક્ષ છે, એક સમયનું સત છે. આત્માએ કારણ નથી ને આ ઇન્દ્રિય પણ કારણ નથી, એવી એક અપૂરો વાતો છે. ગુરુદેવ બધી વાત કરી ગયા છે, પર્યાય સત અહેતુ છે. એવી શરીર પરિણામ દ્રવ્ય ઇન્દ્રિય તેમને તો હવે દ્રવ્ય ઇન્દ્રિય છે એને કેવી રીતે જીતવી? દ્રવ્ય ઇન્દ્રિય તો છે, એને જીતવી કેવી રીતે? આને કટકા કરીને શું અલોકમાં મોકલી દેવી? આંખને અહીંથી કાપીને મોકલી દેવી? દ્રવ્ય ઇન્દ્રિયની વાત છે. હજી કાંઈ કાપકૂપ કરવું નથી, ક્યાંય મોકલવું નથી. એને એના સ્થાનમાં રહેવા દે ને, દ્રવ્ય ઇન્દ્રિયને એના સ્થાનમાં રહેવા દે ને. એ દ્રવ્ય ઇન્દ્રિય મારા જ્ઞાનનું કારણ છે એવી મિથ્યા બધી છોડી દે ને. મારા જ્ઞાનનું કારણ તો મારો પરમાત્મા છે, દ્રવ્ય ઇન્દ્રિય કારણ નથી. એ નિમિત્ત કારણ હોય તો ભાવ ઇન્દ્રિયનું નિમિત્ત કારણ છે, જ્ઞાનનું નિમિત્ત કારણ નથી. મનુભાઈ જરાક સમજવા જેવું તો છે. કઈ ગયા તમારા સાથીદાર? બેઠા છે ગાળિયા. આ પ્રતિષ્ઠા મહોત્સવ ની યોજના કરી છે. શું કામ ખબર છે? તને સવાર વાત કરી હતી. શુદ્ધ ઉપયોગમાં આત્માની પ્રધારણી કરીને અનુભવ કરવો, પ્રતિષ્ઠા અહીંયા કરવી, એનું આ નિમિત્ત કારણ છે. જે અરિયંતના દ્રવ્યગુણ પર્યાયને નિમિત્ત કારણ કહેવાય, ત્યાંથી લક્ષ છોડીને અહીંયા આવે પછી હો પેલા નહીં, અને પછી પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણી, પેલા નિમિત્તનું લક્ષ છોડી, પછી પોતાના દ્રવ્યગુણ પર્યાય એવા ભેદનું લક્ષ છોડી, અને અભેદમાં જાય તો મોક્ષ થાય ત્યારે એને નિમિત્ત કારણ. એ પણ નિમિત્ત કારણ ભૂત નિગમ નહીં છે, રુજુ સૂત્ર નહીં કામ ન કરે. ન્યા લક્ષ હોય તો મોક્ષ નહીં થાય. અરે અંદરના ત્રણ ભેદમાં જાય તો પણ મોક્ષ
થાય.
અલૌકિક અપૂરો વાત છે ભાઈ, અંદરની આ બધી વાતો છે, રમત અંદરની છે. માર્ગ શોધે છે, ગોથા થાય છે જગતના જીવો. સંતો કહે છે પ્રભુ આ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત નથી, જ્ઞાનનું આ નિમિત્ત નથી. આંખ નિમિત્ત છે પણ કેનું? બહિર્મુખ જ્ઞાનનું, અર્થાત ઇન્દ્રિય જ્ઞાનનું, અર્થાત ભાવ ઇન્દ્રનું નિમિત્ત હોતો હો, પણ મારા જ્ઞાનનું નિમિત્ત એ નથી. આત્મ જ્ઞાનનું નિમિત્ત આત્મા છે, ભાવ ઇન્દ્રનું નિમિત્ત દ્રવ્ય ઇન્દ્રિય છે. માટે હવે હું દ્રવ્ય ઇન્દ્રિયને જીતવા માટે દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છોડું છું, એટલે કે એ જાણવાનું સાધન છે એ માન્યતા છોડી દઉં છું. જે છે નિર્મળ ભેદ, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી ભેદ જ્ઞાનમાં આવ્યો કે દ્રવ્ય ઇન્દ્રિય એ જળ છે, એના લક્ષ્ય એના આશ્રયે આત્મજ્ઞાન પ્રગટ થતું નથી, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટતું નથી. જાત્યંતર જ્ઞાન તો એની જાત જુદી છે, અને જુદી જાતના ભગવાન આત્માને અવલંબન લે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ. અનાદિકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, એવો સદુભિકો જે જ્ઞાન ભવહેતુ એટલે દુઃખનું કારણ થતું હતું, એમાં સોનગઢમાં એક મુમુક્ષુએ પૂછેલું કે ભાઈ આ શું જ્ઞાન ભવહેતુ થાય? જ્ઞાન ભવહેતુ ન થાય, પણ ત્યાં જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન એમ લેવું. જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે સમય માત્રમાં જાત્યાંતર કરી અને ભવેતું થતું હતું એ મોક્ષતું થઈ જાય જાત્યાંતર જ્ઞાન. એ જ્ઞાન જ્ઞાન છે. શું વાક્ય છે આપું? જે જ્ઞાન ભવેતું થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી પછી ક્ષત આવે છે, ભવની નિવૃત્તિ રૂપ એનું. હા, ભવનો હેતુ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન જ્યાં થયું ત્યાં ભવની નિવૃત્તિ થઈ ગઈ. ભવ એટલે મિથ્યાત્વના પરિણામ. ભવ એટલે ભવનો ભાવ, ભવનું કારણ મિથ્યાત્વના પરિણામ નિવૃત્ત થઈ જાય છે, અને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થાય છે. એ વાત આમાં છે. નિર્મળ ભેદ અભ્યાસની, નિર્મળ એટલે અંતર સન્મુખ થઈ અને પોતાના ત્રિકાળિક નાયકને અનુભવો, એનું નામ નિર્મળ અભ્યાસ છે. એ અભ્યાસની પ્રવીણતાથી, કુશળતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટતી સૂક્ષ્મ આ દ્રવ્ય ઇન્દ્રિય તો સ્થૂળ છે, અને એની સામે ભગવાન આત્મા અંતરંગમાં બહિરંગ છે. આ બધી બહારની ચીજ છે, અને અંતરંગમાં પ્રગટ ભગવાન આત્મા છે. પર્યાય તો પ્રગટ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય તો નવી પ્રગટ થાય છે, પણ ભગવાન આત્મા તો પ્રગટ છે. અરે જ્ઞાન સુધી અંદરની વાતો આવી ગઈ છે સમયસારમાં. જે પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે, અને જે પર્યાયો પ્રગટ થાય છે એ ભિન્ન લક્ષણ વાળા ભાવ હોવાથી એ હું નથી એ મને પરદ્રવ્ય છે. આ તો પ્રતિષ્ઠા છે ને, મોટા દિવસો માંગલિક દિવસો ઊંચા દિવસો છે ને, તો ભોજન પણ ઊંચું હોય ને. હા હા, જુવારને બાજરાના રોટલા ન હોય, ઊંચું ભોજન હોય. અહીંયા ઊંચા ભોજનની વાત કરે છે કે પ્રભુ એકવાર સાંભળ, આ ભગવાન આત્મા છે ને એ વર્તમાન છે, છે ને છે, આત્મા પ્રગટ થતો નથી અને જે પ્રગટ થાય છે તે આત્મા નથી. સાંભળજો જરા શાંતિથી, હો ઉતાવળ કરશો માં ના પાડશો માં, આમ આમ તો કરશો માં અને સમજ્યા વિના આમ પણ કરશો નહીં, આમ રાખજો. આમ રાખવામાં વાંધો નથી, પણ પોતાની માન્યતાથી અંદરમાં નકાર આવે આમ આમ કરીશ. એક ભાઈની ટેવ છે, એક ભાઈની ટેવ છે અંદર, એવી ઊંચી વાત આવે ને, સામા બેઠા હોય ને આમ આમ કરે, મારી સામે ન જોવે આમ એમ કરે. હા એમ કરશો માં ભાઈ, અવસર આવ્યો છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, પ્રતિષ્ઠાના દિવસો છે, અહીંયા પ્રતિષ્ઠા કરવાની છે બધાએ. જે પ્રતિષ્ઠા કર્યા વિના કરે છે એ ઉપયોગ વિશુદ્ધ ઉપયોગમાં આત્માની પ્રતિષ્ઠા કરે તો ભવનો અન્ન એક સમય કી કમાય અનંતકાળ તક આવેગા. એક ક્ષણવાર પર થયો આનંદ આવ્યો, બુકિંગ થઈ ગયું, સીટ રિઝર્વેશન થઈ ગયું, છ મહિના પહેલા ટિકિટ લઈ લીધી હોય અને પછી 15-18 મહિનો હોય, અરે ટિકિટ મળતી જ નથી, ટિકિટ મળતી હોય નિરાતે બેઠો છે, સીધામાં ટિકિટ છે એ તો 10 મિનિટ પહેલા જ જાય. ટિકિટ જેના ખિસ્સામાં આવી ગઈ એટલે એકવાર અંતરસન્મુખ થઈ દ્રવ્ય ઇન્દ્રિયથી ભિન્ન, દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છોડી અને ટકાઉ સ્વભાવ જ્ઞાનાનંદ પરમાત્મા એના લક્ષમાં ગયો. લક્ષને લક્ષમાં, લક્ષમાં લક્ષણ ગયું, લક્ષને પ્રસિદ્ધ લક્ષણે કહ્યું કે અનુભવ થયો, અનુભવ થયો તો એને દ્રવ્ય ઇન્દ્રિય જીતી કહેવામાં, દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છૂટી જાય છે, દ્રવ્ય ઇન્દ્રિય રહી જાય છે, લક્ષ છૂટી જાય છે, લક્ષ આત્મા ઉપર આવી જાય છે, શરીર રહી જાય, ઇન્દ્રિયો પણ રહી જાય, બહારના વૈભવ પણ એનામાં રહી જાય, એનામાં છે, હું મારામાં છું. એ છે અંતરંગમાં પ્રગટ, આ પ્રગટ છે ભગવાન અને અતિ સૂક્ષ્મ કે છે. સંવર નિદ્રા ને મોક્ષ સૂક્ષ્મ છે પણ અતિ સૂક્ષ્મ નથી. સંવર નિદ્રા ને મોક્ષ એમાં તો કર્મના અભાવની અપેક્ષા આવે છે, પણ આ પ્રભુને કર્મના ઉદય ઉપસમ ક્ષય ક્ષોપસમની કોઈ અપેક્ષા આવતી નથી, માટે પારિણામિક ભાવ અતિ સૂક્ષ્મ છે. કુમારજી સંવર નિદ્રા ને મોક્ષ સૂક્ષ્મ છે, રાગ સ્થૂળ છે, દ્રવ્ય ઇન્દ્રિય અજીવ જળ છે અને ભગવાન આત્મા તો અતિ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મની શું વાત કરવી, અને પ્રગટ છે. હો બધા પાસે આત્મા અત્યારે પ્રગટ છે, પ્રગટ છે, જેથી તો બાળ ગોપાળ ભગવાન આત્મા બધાને અનુભવમાં છે એનું જ્ઞાન થાય, નથી એનું જ્ઞાન મોક્ષની પર્યાય નથી એનું જ્ઞાન થાય, ન થાય. સમય દર્શન જેની પાસે નથી એનું જ્ઞાન થાય, ન થાય, કેમ કે એનું અસ્તિત્વ નથી, એનું અસ્તિત્વ ક્યાં છે. પણ વર્તમાન ભગવાન આત્મા તો પ્રગટ છે, એનું અસ્તિત્વ છે, છે ને છે, છે છે, એનો અનુભવ નિરંતર ત્યાગ કરે છે.
બરાબર,
નિરંતર ભગવાન નાયક આત્માનો પ્રતિભાસ એમાં ત્યાગ કરે છે. એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરે તો સમય કૃષ્ણ થઈ જાય. પ્રતિભાસ બધાને થાય છે એની સ્વચ્છતામાં, સ્વપર બહેનો પ્રતિભાસ થાય, પણ સ્વપર બહેનો પ્રતિભાસ થાય છતાં લક્ષ બે ઉપર ન હોય. અજ્ઞાનીનું લક્ષ પર ઉપર છે, જ્ઞાનીનું લક્ષ સો પર જે લક્ષ ફેરે ફેર છે, પ્રતિભાત બે ને થાય, નિગોદના જીવને પણ પ્રતિભાત થાય સો પરનો. પ્રતિભા જુદી ચીજ છે અને લક્ષ જુદી ચીજ છે. અંતરંગમાં પ્રગટ છે પરમાત્મા, પ્રગટ થતો નથી તો છે જેને છે. અને અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે દ્રવ્ય ઇન્દ્રિયનો અવલંબન છોડી દે, લક્ષ છોડી દે, દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબનથી આત્મજ્ઞાન ઉદય પામતું નથી. આત્માનું જ્ઞાન તો પોતાનો જે ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ અખંડ પ્રગટ અતિ સૂક્ષ્મ છે, નિરપેક્ષ છે, પારિણામિક ભાવ છે ને. જીવના અસાધારણ પાંચ ભાવ થયા તત્વા સૂત્રમાં, પણ એમાં જે પરમ પારિણામિક ભાવ છે એનું લક્ષણ છે એવો સુધાત્મા ઉપાધિ છે. અને એ તો કર્મના ઉદયની અપેક્ષા નથી, ઉપશમ કે ક્ષય સૌક્ષમની અપેક્ષા, જેને નિરપેક્ષ તત્વ છે. સંવર્જરાને મોક્ષ સાપેક્ષ તત્વ છે. શું કહ્યું? સંવર્જરામાં તો કર્મનો અભાવ થાય છે નિમિત્તપણે, થાય છે એના કારણે, અહીંયા પર્યાય એના કારણે થાય છે, પણ એના અભાવની આમાં અપેક્ષા આવે છે સંવર નિદ્રામાં. અને મોક્ષમાં આઠ કર્મના અભાવની અપેક્ષા આવે છે, માટે તે પરિણામ સાપેક્ષ છે. અને ભગવાન આત્મા તો નિરપેક્ષ છે, કર્મનો સંબંધ થયો નથી માટે કર્મનો સંબંધ છૂટતો પણ નથી. જેને કર્મનો સંબંધ થાય એને છૂટે તે પર રહે છે. પરિણામ હોવા છતાં સુમતી ભયા જરા સૂક્ષ્મ વાત છે. પ્રતિષ્ઠાના દિવસો છે ને, એટલે ઊંચી વાત હોય ને. ઊંચી એટલે એકરાની વાત હો, એમ ઊંચી નહીં, સુંદર સારી લક્ષપૂર્વક સાંભળવા જેવી, અને સાંભળીને ધારણામાં રાખવાની નહીં, એનો પ્રયોગ કરીને અનુભવ કરવો. સંઘની પતિની જીવને અનુભવ થઈ શકે છે, તિર્યકને થાય તો મનુષ્ય ન થાય. પંચાધ્યાય કરતા એક વાત એવી સુંદર કરી છે કે સંઘની પતિની જીવ જ્યારે થાય છે ત્યારે પણ જગતના પ્રાણીઓ ચારિત્રના પુનઃપાપની વાતો તો બધા કરે, આને પાપ કહેવાય ને આને પુન કહેવાય, કષાયની તીવ્રતાને પાપ કહેવાય, કષાયની મમતાને પુન કહેવાય. ચારિત્રના પુનઃપાપની વાતો તો બધા કરે, પણ મિથ્યાત્વનો દોષ માન છે એનો વિચાર તો કોઈ કોઈ જીવ કરે છે. સંઘની પતિથી થયા પછી વિચાર હજી તો એ તો પાપ લાગતું નથી કોઈને, એ તો કોઈને પાપ લાગતું નથી. હિંસા જોડ ચોરી, અરે એને તો અન્યમતી પાપ કહે છે. અહીંયા તો કહે છે કે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને હું જાણું એવી માન્યતા એ મિથ્યાત્વનો પાપ છે. દ્રવ્ય ઇન્દ્રિયને આત્માને એકમેક માનો, જાણવાનું સાધન દ્રવ્ય ઇન્દ્રિય માને છે, કે છે કે તારી માન્યતા ખોટી છે. એવી જે દ્રવ્ય ઇન્દ્રી એનું લક્ષ છોડીને અતિ સૂક્ષ્મ પ્રગટ પરમાત્મા વિરાજમાન છે અંદર. દેહ મન વાણીથી ભિન્ન, રાગથી પણ ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન, અને અગુરુ લઘુની નિર્મળ પર્યાયથી પણ ભિન્ન, ઉત્પાદિતી રહિતૃ પરમાત્મા છે એનું ધ્યાન કર. એને લક્ષમાં લે, એને લક્ષમાં લેતા દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છૂટી જશે. દ્રવ્ય ઇન્દ્રિય રહી જશે, દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છૂટી જશે, આત્માનું લક્ષ થઈ જશે, અને અનુભવથી સમય દર્શન થશે. એવી ગાથા છે. શાંતિભાઈ, શાંતિભાઈ કાળા પાસે આવ્યા ભીડથી. કિન કહેતા ને અમે ત્યારથી એને રસ લાગ્યો છે. શું કે છે પ્રભુ? આ તો સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા એ કહેલી વાત છે હો, આ કોઈના ઘરની વાત નથી, અને અનુભવી પુરુષે કાઢેલી વાત આ બહાર આવી છે. ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળવળે શાસ્ત્રમાં એમ લખ્યું છે, મેં વાંચ્યું કે દ્રવ્ય ઇન્દ્રિય ભિન્ન છે, એમ શાસ્ત્રના લક્ષ્ય દ્રવ્ય ઇન્દ્રિય ભિન્ન પણ એની પાસે. શું કહ્યું? ચોખ્ખું લખ્યું છે કથિત ગાથા, અમને ખબર છે કે દ્રવ્ય ઇન્દ્રિય તો આત્માથી ઠીક. ક્યાં વાંચ્યું? એકત્રીસ ગાથામાં વાંચ્યું. હા, એ દ્રવ્ય ઇન્દ્રિયને ભિન્ન કરવાનું સાધન નથી. દ્રવ્ય ઇન્દ્રિયનું અસ્તિત્વ ઉપરથી લક્ષ છૂટી જાય છે અને પ્રગટ ચૈતન્ય ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી છે, એના અવલંબન એનું અવલંબન લેતા એના બળ વડે નિર્વિકલ્પ ધ્યાનમાં દ્રવ્ય ઇન્દ્રિય લક્ષ છૂટી જાય છે, ત્યારે તેને દ્રવ્ય ઇન્દ્રિય જીતી કહેવામાં આવે છે. એ તો હજી સ્થૂળ છે, આ બીજો બોલતો સૂક્ષ્મ, ત્રીજો એનાથી સૂક્ષ્મ. ત્રણ બોલ આવશે આમાં, કઈ ઉતાવળ નથી. આપણે આત્મા ઘૂંટવાનો છે, આ ભેદ જ્ઞાનની ગાથા છે. એકલા સિદ્ધ પરમાત્મા થયા એ બધા ભેદ વિજ્ઞાનથી થયા છે, અને જેટલા રખડે છે તે બધા ભેદ જ્ઞાનના અભાવથી રખડે છે. ભેદ વિજ્ઞાન સીધા સીધા એ કિલ ખેચનમ તસ અભાવ બધા યા બધા ખેચનમ એ આવે છે ને. હા હા, મહા એક સૂત્ર આપ્યું, જેટલા અત્યાર સુધી સિદ્ધ પરમાત્મા થયા તે બધા ભેદ વિજ્ઞાનથી થયા છે. ભેદ વિજ્ઞાન એટલે પર્યાયથી ભિન્ન અભેદ આત્માનો અનુભવ, એનું નામ ભેદ જ્ઞાન છે. ભેદ ઉપર નજર રાખવી એનું નામ ભેદ જ્ઞાન નથી. ભેદ છે એ મારાથી ભિન્ન છે, એનાથી હું ભિન્ન છું, એ ભાવ મનનું કારણ નથી. ભેદ વિજ્ઞાનમાં તો ભેદનું લક્ષ છોડી અભેદનું લક્ષ કરતા અતિ વિજ્ઞાન પ્રગટ થાય, અભેદનો અનુભવ થાય ત્યારે તેને ભેદ વિજ્ઞાન થયું કહેવામાં આવે છે. ભેદનું લક્ષ તો અનંતકાળથી કર્યું એને, પણ અભેદનું લક્ષ કરતો નથી. ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે હો, આ આત્માનું અવલંબન જ્યાં લીધું ત્યાં દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છૂટી ગયું. કોણે છોડ્યું દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન? આત્માએ છોડ્યું નથી. એ ઇન્દ્રિય જ્ઞાન જે પરાશ્રિત છે ને, એ અંશ ત્યાંથી છૂટો પડી ગયો અને વેપાર ક્ષણભર બંધ થઈ ગયો અને નવું અતિ ઇન્દ્રિયાન પ્રગટ થયું. એના બળ વડે દ્રવ્ય ઇન્દ્રિય ભિન્ન છે એમ ભાન થઈ ગયું. અનુભવથી ભિન્ન છે, ધારણાથી ભિન્ન, વિચારથી ભિન્ન, શબ્દથી ભિન્ન નથી. એ તો વિકલ્પ છે, એવા વિકલ્પ તો અનંતકાળથી કરતો આવે છે, એમાં કઈ છે નહીં માલ. એમાં તો કઈ વાતમાં જ માલ નથી. ચૈતન્ય સ્વભાવ પોતાનો આત્મા તેના અવલંબનના બળ વડે અવલંબન લે છે, ઉપયોગ આત્માનું અવલંબન લે છે. જે ઉપયોગ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને ભાવિની થતી હતી અને એકતા કરતું હતું, એ અહીંયાથી છૂટીને અંતરમાં આવે છે. ઉપયોગ જાત્યાંતર અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. જે ઉપયોગનો દુરુપયોગ હતો એ ઉપયોગનો હવે સદુપયોગ થવા લાગે છે અંદરમાં. જે ઉપયોગનો દુરુપયોગ એટલે ઇન્દ્રિય જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન એ ઉપયોગનો દુરુપયોગ છે, બીજી વાત તો શું કરવી. હા, એ ઉપયોગ કરે છે પોતાની યોગ્યતા અને ગુરુના ઉપદેશથી. હા, એ ઉપયોગ પાછો ફરે છે, દ્રવ્ય ઇન્દ્રિયથી વાપિસ ફરે છે, અંદરમાં આવે છે કે આહા, જે જાણનારો તે હું છું અને જાણનારો જ મને જણાય છે, આ દ્રવ્ય ઇન્દ્રિય જણાતી નથી. એમ ત્યાંથી લક્ષ છોડી ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે આ પુરુષાર્થ બળ પુરુષાર્થ પુરુષાર્થ આ વીર્ય કામ કરે છે. પર્યાયનું વીર્ય અંદરમાં વળ્યું, બહાર જતું તો તે અંદરમાં વળે છે, ઢળે છે. એ અંદરમાં ઉપયોગ ઢાળવાળો માર્ગ છે. આ ઉપયોગ એમાં ઢળે છે, ઢળતા ઢળતા ઢળી જાય છે અને મળી જાય છે અંદરમાં. એનું નામ અનુભૂતિ છે. અવલંબનના બળોએ સર્વથા પોતાથી જુદી કરી દ્રવ્ય ઇન્દ્રિયને શરીર પરિણામને પ્રાપ્ત છે. ભાન થઈ ગયું કે આ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત નથી, અજ્ઞાનનું નિમિત્ત છે. અજ્ઞાન કેમ કહ્યું? ઇન્દ્રિય જ્ઞાનને ભાવ ઇન્દ્રિયને કે જેમાં આત્માનો અનુભવ થતો નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાન પણ કહેવાય. એને જડ અને અચેતન પણ કહ્યું, એને પૌદ્ગલિક પણ કહ્યું શાસ્ત્રકારે. એ આત્મીય નથી. આ બધી વાત ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી એવું જે પુસ્તક બહાર પડ્યું છે એમાં બધા શાસ્ત્રનો આધાર આપીને આ વાત કરવામાં આવી છે. ટાઈમ મળે તો અધ્યયન કરું, સુખ જોતું હોય તો અધ્યયન કરું, બાકી તો રખડે છે અનંતકાળથી. પોતાના ચૈતન્ય સ્વભાવથી કાળ જ્ઞાનાનંદ પરમાત્મા અખંડાનંદ આત્મા શુદ્ધ ચૈતન્ય પરમાત્મા દેહ દેવળમાં દેહથી ભિન્ન વિરાજમાન છે, દ્રવ્ય ઇન્દ્રિયથી પણ ભિન્ન વિરાજમાન છે. એના અવલંબનના બળવળે સર્વથા પોતાથી જુદી કરી, સર્વથા પોતાથી જુદી કરી એટલે એને કાપીને કઈ બાર મકરા ટુકડા કરવાના નથી, એમાં આત્મબુદ્ધિ છૂટી ગઈ. એ જ્ઞાનનું નિમિત્ત કારણ છે એ છૂટી ગયું. જ્ઞાનનું નિમિત્ત જ્ઞાયક આત્મા છે, એનું લક્ષ છૂટી જાય છે. દ્રવ્ય રહી જાય છે પણ એનું લક્ષ છૂટીને અનુભવ થાય છે અને અનુભવમાંથી બહાર આવતા કોઈ કાળે પણ એ દ્રવ્ય ઇન્દ્રિયની હારી એકતા થતી નથી. ભિન્નતા થઈ તે થઈ સિદ્ધ અવસ્થા સુધી ભિન્ન રહી છે, અભિપ્રાય ફરતો નથી. એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતું થયું. જો આ એક બોલ થયો આઠ થી પૂનાનું છે ને એને બદલે 50 મિનિટ થઈ ગઈ. બોલો પરમ કાર્ય જીતું થયે.